श्रीमद राजचंद्र वचनामृत आंक 361 मुंबई वैशाख सुद त्रीज शुक्रवार अक्षय तृतीया 1948। भाव समाधि छे, बाह्य उपाधि छे, जे भाव ने गौण करी शके एवी स्थिति नी छे, तथापि समाधि वर्ते छे। पत्र पूरो। पूज्य सभाग भाई ऊपर लखायेल पत्र नी अंदर आ 25મા વર્ષની અંદર આખા એક ધારા સૌભાગભાઈ ઉપરના જ પત્રો આવે છે અને એમાં મહદ અંશે પરમ કૃપાળુ દેવની અંતરંગ જે દશા છે એનું એમણે પોતાના ભાવો વ્યક્ત કર્યા છે। સૌભાગભાઈને જ્ઞાની પુરુષનું ઓળખાણ થાય અને જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે જ જીવનું કલ્યાણ થાય। જ્યાં સુધી જ્ઞાનીનું ઓળખાણ થયું નથી, સત્પુરુષનું ઓળખાણ થયું નથી, ત્યાં સુધી સતની પ્રતીતિ નથી। બહુ સમજવા જેવી વાત છે। જ્ઞાની ન ઓળખાય એને જ્ઞાન પ્રાપ્ત થયું છે ન થયું બધું સમ છે। જો મિથ્યા ઓળખાણ થાય તોય મુશ્કેલી છે, ખોટી ઓળખાણ થઈ જાય સત્પુરુષની તો પણ એ જીવ અટકી જાય છે। કેમ કે એને સત્પુરુષની પૂર્ણતાનું જ્યાં સુધી લક્ષ્ય ન થાય ત્યાં સુધી સત્યની સમજણ આવવી દુષ્કર છે। અને જ્ઞાની પુરુષનું ઓળખાણ જ્ઞાની પુરુષની અંતરંગ દશા છે, એની અવસ્થા છે। અને એ પ્રમાણની અંદર સામાન્ય રીતે વ્યક્ત થઈ શકે એવી હોતી નથી। કોઈ કૃપાળુ દેવ જેવા બિરલા જ્ઞાનીઓ પોતાની આવી અંતરંગ દશાને આટલી સ્પષ્ટ રૂપે રજૂઆત કરી શકે? બહુધા તો જ્ઞાની પુરુષની દશા ઓળખવા માટેનો શાસ્ત્રકારોએ જે માર્ગ આપ્યો છે તે તો એ જ આપ્યો છે કે મુમુક્ષુના નેત્રો જ જ્ઞાનીને ઓળખે છે, કાન નહીં। કારણ કે એની દશા શબ્દથી વ્યક્ત થતી નથી તો કાનથી સંભળાય કેવી રીતે? એની દશા એમના મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટામાં વ્યક્ત થતી હોય છે, જો અંતરંગ દ્રષ્ટિ હોય। મુમુક્ષુની દ્રષ્ટિ કીધી છે અને મુમુક્ષુની દ્રષ્ટિ એ ચર્મચક્ષુ નથી। એ દ્રષ્ટિ જો એની વિકસિત થઈ હોય તો જ એનાથી આવી અલૌકિક દશા ઓળખી શકાય છે અને જ્ઞાનીની દશા ઓળખીએ જ જ્ઞાનનું સ્વરૂપ સમજાય છે। સત્પુરુષની દશા ઓળખવાથી જ સતની ઓળખાણ થાય છે। તો પૂજ્ય સૌભાગભાઈ જેવો આવો પુરુષ એને પરમ કૃપાળુ દેવ, કારણ કે અહીંયા બીજી એક વિશેષ પરિસ્થિતિ ઊભી થઈ છે કે જ્ઞાનીને ઓળખવા માટે જ્ઞાનીને સમીપ રહેવું પડે, જ્ઞાનીનું સાનિધ્ય જોઈએ, જ્ઞાનીની નિશ્રા જોઈએ, એ છે નહીં આ સત્સમાગમનો વિયોગ છે। અને વિયોગની અવસ્થામાં જ્ઞાનીને ઓળખવા છે અથવા ઓળખાવા છે, જબરજસ્ત સિચ્યુએશન જેને આપણે કહીએ કે અનઇમેજિનેશન, કલ્પના ન કરી શકીએ આપણે। આજે સિચ્યુએશનની અંદર જે પરમ કૃપાળુ દેવે સૌભાગભાઈને જે પરમ સત્યની ઉપલબ્ધિ કરાવી છે, ક્યાંય ભ્રાંતિમાં અટવાય નહીં અને પ્રત્યક્ષ સમાગમ ઓછો શક્ય નથી। પત્ર વ્યવહાર એક જ માધ્યમ રહ્યું છે અને પત્ર વ્યવહારના માધ્યમની અંદર બતાવનાર છે એની પાસે આટલું અલૌકિક સામર્થ્ય ભાષાનું છે અને વાંચનાર છે એની પાસે એવું અચિંત્ય સામર્થ્ય છે એના ભાવને પકડવાનું। કેનારે છીછરો હોય અને વાંચનાર કે સાંભળનાર છીછરો હોય, જ્ઞાન પ્રાપ્ત ન થાય। કારણ કે શબ્દને નથી જાણવાના, શબ્દની પાછળ રહેલું ભાવનું સામર્થ્ય એને પકડવાનું છે। એટલે એવું કોમ્યુનિકેશનનું આ મીડિયા છે કે હજી સુધી જગતને આનો પરિચય નથી, પ્રત્યક્ષ માધ્યમો ઘણા છે અત્યારે સંચારના, અને આપણે કહીએ કે આ તો 21મી સદી એ મીડિયાની સદી છે, પણ આ મીડિયાની સદીમાં પણ ભાવ નથી પકડાતા, શબ્દો પકડાય છે, અર્થ નથી પકડાતો, અનર્થ પકડાય છે, સંવાદ નથી સર્જાતો, વિસંવાદ થાય છે, શાંતિ નહીં પણ વિખવાદ મળે છે, કારણ કે એની પાસે કોઈ માધ્યમમાં તાકાત જ નથી, સમર્થાય નથી, નથી આપનારમાં, નથી ઝીલનારમાં. એ સમયે આ જે પત્ર વ્યવહારનું માધ્યમ પરમ કૃપાળુ દેવ અને પૂજ્ય સૌભાગભાઈ વચ્ચેનું એક અદ્ભુત એવું સાધન, જેને કહીને યુગ એવું યુગ પુરુષ હોય એમ, આ યુગને અનુરૂપ આ યુગ પુરુષે આપણી પાસે સતની વાત મૂકી છે. ઓળખાયવા છે તો સતને, વ્યક્તિગત ઓળખાણનું કોઈ મહત્વ નથી, સત ઓળખાય એનું જ મહત્વ છે. નાના નાના વાક્યોની અંદર અદ્ભુત રહસ્યો કેવી રીતે ગૂંથી લીધા છે. ભાવ સમાધિ છે, શબ્દ એક ભાવ મૂકી દીધો એમાં ઘણું આવી ગયું. ભાવ સમાધિ છે એટલે કદાચ આપણે દ્રવ્ય સમાધિ કહીએ તો કદાચ ન પણ દેખાય કે શું સમાધિ વાત કરે છે. ખાઈ પીએ છે ને, હલે ચાલે છે ને, વ્યવહાર કરે છે ને, વર્તન કરે છે ને, અને લખે છે અમને સમાધિ છે. એમણે લખ્યું ભાવ સમાધિ છે. જૈન દર્શન જડ અને ચેતનને જુદા પાડવા માટે, દેહ અને આત્માને જુદા પાડવા માટે, એની અભિવ્યક્તિનું ભિન્નતા બતાવવા માટે એમણે આ બે શબ્દ પ્રયોગ અદ્ભુત કર્યા છે. જગતના ન્યાયશાસ્ત્રની અંદર આવું દાર્શનિક ન્યાય ક્યાંય નહીં મળે. ભાવ અને દ્રવ્ય, દ્રવ્યથી અને ભાવથી, તો દ્રવ્યથી એટલે બાહ્યથી દેખીતી રીતે જે દ્રશ્યમાન છે, જે અનુભવી શકાય, વિચ ઇઝ ટેન્જીબલ, જે જાણી શકાય, એ બધું દ્રવ્યથી છે. કોઈ પણ ક્રિયા, કોઈ પણ અવસ્થા દ્રવ્યથી છે. કોઈ બેઠો છે પદ્માસન વાળીને તો તમે કહો કે અત્યારે ધ્યાનમાં બેઠો છો, અત્યારે ધ્યાનમાં. પણ રાગ દ્વેષના ભયંકર પરિણામ એના ચાલતા હોય, સંકલ્પ વિકલ્પની ભયંકર હારમણા ચાલતી હોય, હવે દ્રવ્યથી શું દેખાય? કેવો સમાધિસ્થ છે. ઓહો, આંખની પાપણ પણ હલતી નથી, પણ મનની સ્પીડ કેટલી છે ખબર છે? આંખની પાપણ ભલે ન હાલે પણ અંતરની સ્પીડ કેટલી છે? આ દ્રવ્યથી એક વાત હોય અને ભાવ સમાધિ છે. ભાવની અંદર સમાધિ છે અને બહાર છ ખંડનું રાજ ચાલે છે, 18 અક્ષણીની ચતુરંગી સેના યુદ્ધ કરી રહી છે, અને ચક્રવર્તી ભાવ સમાધિની અંદર રત છે. કેવી રીતે એનું ન્યાય મેળવશું? કે યુદ્ધના મેદાનમાં રહેલો એ ચક્રવર્તીને તમે એમ કહો છો એ ભાવ સમાધિમાં છે, અને એકાંતની અંદર નિર્જન સ્થાનમાં રહેલો કોઈ એવો, અને પદ્માસન વાળીને બેઠો છે, 4 દિવસ ત્યાં આહાર પાણીનું પણ કોઈ વાત નથી, આંખની પાપણ હલતી નથી જેની, અને તમે કહો છો કે એની દ્રવ્ય સમાધિ છે. તો દ્રવ્ય સમાધિ અને ભાવ સમાધિ, પણ આખી વસ્તુને સમજાવવી કેવી રીતે, આ બે તત્વને જુદા કેવી રીતે પાડવા? જૈન દર્શનમાં ભાવ અને દ્રવ્ય આ બે શબ્દ પ્રયોગ આપ્યા છે. આ જો બરોબર પકડાય તો ધર્મ છે એ ભાવ ધર્મ છે, દ્રવ્ય નહીં. ધર્મની આરાધના છે, કારણ કે આત્મા માટે કરવાનો છે. દેહના ધર્મો કરવા નથી, સ્વયં થતા હોય છે, ઉદય અનુસાર થયા કરે છે. પુરુષાર્થ આત્મિક ધર્મમાં છે, ચૈતન્ય ધર્મમાં છે, ચેતનાના ધર્મમાં છે. તો એ ધર્મનું સ્વરૂપ ભાવ ધર્મ હશે, એનું ભાવ સ્વરૂપ છે. દ્રવ્ય સ્વરૂપ એ તો એકનું સાધન છે, નિમિત્ત છે બહારનું. આને પકડવા અંદર જે ભાવ છે એ ભાવધારાને, આ દ્રવ્ય સિવાય એની બીજું કોઈ દ્રવ્ય અવસ્થા રહી શકતી નથી. આખું આરાધનાનો માર્ગ, ઉપાસનાનો માર્ગ, આપણી સાધનાનું સ્વરૂપ આ ભાવધારા સમજાય તો લક્ષમાં આવશે. નહીં તો ધર્મના નામે આપણે હજારો માઇલ અવડાયેલા જશું. બસ મારે આટલું રોજ કરવું જ જોઈએ, મેં આટલું કર્યું, બે કલાક કામ કર્યું, એક કલાક કામ કર્યું, અડધો કલાક કામ કર્યું, હવારે આ કર્યું, સાંજે આ કર્યું, બધું કર્યું, દ્રવ્યથી કર્યું, ભાવથી કર્યું, ના નથી કોઈ કરવાની. જ્ઞાનીઓ કે છે એ જ કરો, ભાવ જલ્દી પકડાશે. દ્રવ્યની અમુક સ્થિતિઓ એટલા માટે આપી છે કે ભાવ પકડાય. નમસ્કાર કરીએ તો નમસ્કારનો ભાવ આવશે, પણ કાંઈ કોઈને તમાચો મારવાથી પૂજ્યનો ભાવ ન આવે. પણ નમસ્કાર કર્યા પછી જો નમસ્કારનો ભાવ ન આવે તો, નમો ભાવ ન આવે તો, નમો બોલો, નમો બોલવાથી નમો ભાવ આવશે. પણ તે સમયે લક્ષમાં ભાવધારા આવવી જોઈએ, શબ્દ નહીં, અંદર જવું જોઈએ, અંતરંગની પરિણતિ થવી જોઈએ. બહિર નહીં, બહિર એ માધ્યમ છે, એક સાધન છે, મદદરૂપ થશે, જલ્દી અંદર લઈ જશે. અનુસંધાન તો જોશે ને અંદર જવા માટેનું. અનાદિકાળથી અને પાંચ ઇન્દ્રિયોના વિષયો જગત તરફ ખેંચે છે. આ જીવને જગત તરફ પાંચ ઇન્દ્રિયોના વિષયો અને છઠ્ઠું મન એને બહાર ખેંચે છે, આખા લોક તરફ ખેંચે છે. એ સમયે એને અંદર ખેંચનાર, એને અનુસંધાન કોણ? ફોર્સ જોશે ને કોઈ, વાઇટલ ફોર્સ કે જે એને અંદરની દિશામાં ખેંચે, આ ભાવધારાનો ફોર્સ છે. એ ચિત્તની અંદર આ જ્ઞાનીના બોધ થકી આવેલું બોધબળ છે. આ બોધબળ એનું અંદરનું ગુરુત્વાકર્ષણ છે, અને ઇન્દ્રિય બળ છે, શરીર બળ છે, એનું બહારનું ગુરુત્વાકર્ષણ છે. એક લોક તરફ ખેંચે છે, એક સ્વભાવ તરફ ખેંચે છે. પણ સ્વભાવ તરફ ખેંચવા માટે જેટલો બોધબળ હોય એટલો ખેંચાશે, બોધબળ નહીં હોય તો શું કરશે? જ્ઞાની પોતાની દશાથી અવસ્થાથી કહે છે, ભાવ સમાધિ છે, બાહ્ય ઉપાધિ છે. બાહ્ય ઉપાધિ છે, કેમ કે જેવું અમે કહીએ કે ભાવ સમાધિ છે એટલે તરત જ તમે કહેશો કે શું કરે છે, તો તરત જ એનું વર્ણન કે ભાઈ શું કરે, તો કે બરોબર છે, સવારના પોરમાં 8:30 દુકાને ગયા, નવા ધોવાનું કર્યું, શાક પાંદડું લીધું, બજાર માર્કેટ જેવા આ કર્યું તે કર્યું, તો કે ભાવ સમાધિ કહે છે ને. બાહ્ય ઉપાધિ છે, કર્મનો ઉદય છે. જે ભાવને ગૌણ કરી શકે એવી સ્થિતિની છે એ ઉપાધિ, પાછી જેવી તેવી નથી, પ્રબળ છે. ઉદય બળ પ્રબળ છે. કેવું પ્રબળ છે? એની પ્રબળતા, એનું સામર્થ્ય, તો કે ભાવને ગૌણ કરી શકે એવી સ્થિતિની છે. ભાવને ગૌણ કરી શકે. કેટલાક ઉદય આછા હોય, મંદ હોય, અને કેટલાક તીવ્ર હોય, માઠા હોય. એ તીવ્ર અને માઠા ઉદયમાં તો ભાવને પણ ગૌણ કરી નાખે, ભલભલા યોગ્યોના બોધ સામર્થ્યને પણ હટાવી દે એવા તાકાતવાન હોય. કર્મને પણ પોતાની શક્તિ છે ને. જૈન દર્શન તો કહે છે કે દરેક દ્રવ્યને પોતાની તાકાત છે, પોતાનું સામર્થ્ય છે, પોતાનું બળ છે. કઈ બફમમાં રહેવા જેવું નથી કે કર્મ એટલે ઠીક નગણ્ય, ના, કર્મને પણ જબરજસ્ત તાકાત છે, એની અચિંત્ય સામર્થ્ય છે. એમ જીવનું પણ અચિંત્ય સામર્થ્ય છે. તો તે સમયે કે છે, ઉપાધિનું સામર્થ્ય કેવું છે? તો કે ભાવને ગૌણ કરી નાખે. અને ભાવ જ નબળો હોય તો ભાવને ક્યાંય ઉડાડી દે, ભાવનો નાશ કરી નાખે. જો ભાવ નબળો રહ્યો, બોધબળ ઓછું રહ્યું, તો એ સમયની અંદર જીવને સાધનામાં ટકવું મુશ્કેલ છે. ઉપાધિના કર્મનો, ઉપાધિનો ઉદય તો સતત ચાલુ છે. કોઈ એવો સમય ખરો કે જ્યારે કોઈ કર્મનો ઉદય ન હોય? એવી કોઈ સિચ્યુએશન જ નથી. ધેર ઇઝ નો સિચ્યુએશન કે જ્યારે કર્મનો ઉદય ન હોય. તો કર્મનો ઉદય તો આયુષ્યના છેલ્લા શ્વાસ સુધી પણ છે જ. તો હવે ફેરફાર શેનો થાય છે? તો જેની પાસે બોધબળનું સામર્થ્ય છે, સામર્થ્ય છે, ચૈતન્યનો પુરુષાર્થ છે, એની અંદર આ કર્મનું બળ ઓછું દેખાય છે અને એનું આત્મિક બળ. બીજું શું, વોટ ઇઝ ધ ડિફરન્સ, તફાવત શું છે? કે કર્મનો ઉદય જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોઈ. જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોઈ. આમાં જ્ઞાની ને અજ્ઞાની કર્મના ઉદયમાં તો સમાન છે. કૃપાળુ દેવે પત્રમાં બહુ સરસ લખ્યું છે કે જ્ઞાન આવે એટલે કર્મનો ઉદય રોકાતો નથી. જ્ઞાન આવે એટલે કર્મનો ઉદય રોકાતો નથી, પણ એના પ્રભાવને ટાળી શકાય છે, એ ઉદયના સામર્થ્યને મંદ કરી શકાય છે. યુ કેન ડાયલ્યુટ ઇટ, બોધબળ હોય તો. જ્ઞાની વેદે ધૈર્યથી, જ્ઞાની ધૈર્યથી વેદે છે, આ એનું સામર્થ્ય છે, એનું બોધબળ છે, એનું જ્ઞાનબળ છે, એનું આત્મબળ છે. અજ્ઞાની છે એ રોવે છે, એ કર્મનો ગુલામ બની જાય છે, કર્મને વશ બની જાય છે. બસ પતી ગયું, મારી તો આ દશા છે ને હું તો આમ જ કરવાનું. એ પોતાની જાતને ઉદયથી જુદો પાડી શકતો નથી. શું કરીએ અમે, અમારે તો આમ જ છે. એ અસહાય, એ નિસહાય, દીનતા, આ બધાની અંદર પડ્યો છે. ઉપાધિ એવી છે જે ભાવને ગૌણ કરી શકે છે. ઉપાધિનું પણ એક સ્વરૂપ છે, એની તરતમ્યતા છે. તથાપિ સમાધિ વર્તે છે, એને ઓળખાણ કરાવે છે સૌભાગભાઈને કે અમે મુંબઈમાં બેઠા છીએ, ભાવ સમાધિ છે, બાહ્ય ઉપાધિ વર્તે છે. એ ઉપાધિ જે ભાવને ગૌણ કરી શકે એવી સ્થિતિની છે, એ ઉપાધિ જેવી તેવી નથી, ભાવને ગૌણ કરી નાખે એવી છે. તથાપિ સમાધિ વર્તે છે, આ સામર્થ્ય છે. આ સામર્થ્યનો ધણી આ બેઠો છે, એના સહારે આ સૌભાગ્યની પરમાર્થની યાત્રા ચાલે છે. બધી સ્થિતિની અંદર પણ પોતાની જે ચૈતન્યની ધારા છે એ હજુ પ્રભાવી છે. તથાપિ સમાધિ વર્તે છે, ઓળખાણ સત્પુરુષનો કે ભાવને ગૌણ કરી શકે એવા પ્રકારની, એવી સ્થિતિની ઉપાધિ હોવા છતાં સમાધિનું વર્તન એનું યથાવત છે, એની સમાધિ યથાવત છે. જે છેલ્લે લખ્યું પરમ કૃપાળુ દેવે કે આયુષ્યનો યોગ પૂરો થયો અને પગે ઉદયમાન નિકાચિત થાક ગ્રહણ કર્યો ત્યારે એને ઓળખાણ આપી, પણ જે સ્વરૂપ છે તે અન્યતા થતું નથી, એ જ અદભુત આશ્ચર્ય છે. જે સ્વરૂપ છે એ અન્યથા થતું નથી. બધું ગયું, હવે આયુષ્ય પણ ગયું, ઉદયમાન થાક નિકાચિત પતી ગયું, હવે આમાં કઈ થાય એમ નથી, હવે આયુષ્ય વધારી શકાય એમ પણ નથી. એવી સ્થિતિની અંદર પણ આ દ્રવ્યની સ્થિતિ, સહરાનું રણ પ્રાપ્ત થયું, દ્રવ્યની સ્થિતિ, ત્વરાથી પ્રવાસ પૂરો કરવો છે, દ્રવ્યની સ્થિતિ. પણ સાહેબ તો પછી થાકી ગયા ને તમે, તમે ઘણો પ્રયત્ન કર્યો, શું કર્યું? તો કે જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી, એ જ અદભુત આશ્ચર્ય છે. ઓહો, આ વાક્ય વાંચીએ તો ખ્યાલ આવે કે શું જીવનનો સાર શું છે, અનંત કાળની યાત્રાનો સાર શું છે. કે સ્વરૂપની જે પ્રાપ્તિ કરી છે તે અન્યથા થતું નથી. હવે મરણ આવે, આ શરીરનો નાશ થાય, આયુષ્યનો યોગ પૂરો થાય, તો પણ આ સ્વરૂપનો નાશ થતો નથી. શરીરનો નાશ થાય છે, સ્વરૂપનો થતો નથી. શરીર ક્ષીણ થઈ ગયું છે, શરીરે થાક ગ્રહણ કર્યો છે, સ્વરૂપ થાકી ગયું. અદભુત આશ્ચર્ય શબ્દ મૂક્યો છે. આ ચૈતન્યનું સામર્થ્ય છે કે કર્મો ગમે તેટલા સામર્થ્યવાન હશે પણ કર્મનું સામર્થ્ય ઘટતું છે. બીજો સિદ્ધાંત સમજી લઈએ કે કર્મો ગમે તેટલા પ્રબળ હશે પણ કર્મની બંધની અંદરની એક સ્થિતિ જ્ઞાની પુરુષોએ કીધી છે કે એની પ્રકૃતિ, પ્રદેશ, રસ અને સ્થિતિ, એની કાળ સ્થિતિ પણ નિશ્ચિત છે. ગમે તેટલું કર્મ ઉદયમાં ઉત્કૃષ્ટપણે હોય તો પણ પોતાની કાળ સ્થિતિ પૂરી થયે એ કર્મ મંદતાને પામે, ક્ષીણતાને પામે, એ ઘટતું જાય. આ કર્મની સામર્થ્યની આ એનું રહસ્ય. ચૈતન્યનું સતત શાશ્વત છે, સનાતન છે. એકવાર એ સ્થિતિ પ્રાપ્ત કરે છે પછી એની સ્થિતિ ઘટતી નથી. આ ચૈતન્યની અવસ્થા છે, આ એનું સામર્થ્ય છે. એનું રહસ્ય આ છે કે એકવાર સ્વભાવની સામર્થ્યતાની પૂર્ણતા પ્રાપ્ત કરી તો કર્મના માટેના બળ તો પરિબળ જગતમાં જીવતાને જાગતા છે, કારમણ વર્ગણાઓના અને પૂદગલના, પણ છતાં કોઈ સિદ્ધના આત્માને એ લાગીને એને પાછા લઈ આવ્યા સંસારમાં એવું કંઈ સામર્થ્ય કર્મનું જોયું, પૂદગલનું જોયું? પૂર્ણતાને પ્રાપ્ત કરનાર એ ચૈતન્ય ફરી ક્યારે આ યોગમાં, સંસારના યોગમાં, સુખ દુઃખના યોગમાં આવતું નથી. અનંત અવ્યાબાધ સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી એમાં ક્યાંય ક્ષીણતા નથી, ક્યાંય ક્ષય નથી, ક્યાંય સ્ખલના નથી. એ અનંત છે, અવ્યાબાધ છે, અક્ષય છે, અજર છે, અમર છે. આ એનું સામર્થ્ય છે. પત્ર અહીંયા પૂરો થાય છે. પત્રાંક 362, મુંબઈ, વૈશાખ સુદ 4 શનિવાર 1948. હૃદયરૂપ શ્રી સૌભાગ્ય. ત્રીજીનો પત્ર લખાય ને પાછો ચોથનો વાંચે, પહોંચે, જવાબ લખે, એ ક્યાંય અહીંયા આ ક્યાંક સોદા માંડ્યા છે આપણી જેમ વ્યવહારિકના, કે હજી એને એક પત્ર લખવા છે, ઊભા કર્યો ને, બીજો તો આવવા દો, જરાક જોવા તો દો શું કહે છે, એનો આગ્રહ કેટલો છે, આપણે જવું ન જવું પછી નક્કી કરશું. વાંધાડા ને વચકુડા જ છીએ આપણે, બીજું કઈ છે નહીં. આપણે આમ જોયું તો બીજું કઈ નો, અહીંયાથી ભોમાંથી ભાલા ઉભા કરવા એ સંસારીનું કામ, કઈ ન હોય તો બસ જોવા તો જઈએ શું કહે છે. અરે તું ગામને તાવવા બેઠો છું, તારા પરિણામને જરાક ચકાસજો ને, કે તારી અંદર કેવી પ્રકારના વિકલ્પો આવે છે, શુદ્ધ છે કે કપટ સહિતના છે. પ્રપંચ છે, વ્યવહાર પ્રપંચમાં પડેલો જીવ, સામાન્ય સજ્જનતાનું માપ કાઢવા નીકળો છો કે જોઈએ શું કરે છે. સત્પુરુષો ક્યાંય રોકાતા નથી, આવી એકેય જંજાળમાં પડતા નથી. એ તો બિલકુલ સરળ, નિષ્કપટ, હૃદયરૂપ શ્રી સૌભાગ્ય નમસ્કાર પહોંચે. અત્ર આત્મતા હોવાથી સમાધિ છે. અમે પૂર્ણ કામપણા વિશે લખ્યું હતું તે એવા આશયથી લખ્યું છે કે જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશવું છે તે પ્રમાણે શબ્દાદિ વ્યવહારિક પદાર્થને વિશેથી નિસ્પૃહપણું વર્તે છે, આત્મસુખે કરી પરિતૃપ્તપણું વર્તે છે, અન્ય સુખની જે ઈચ્છા નહીં થવી તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. પેલા તો સૌભાગભાઈને હૃદયરૂપ સૌભાગ્ય કહીને નમસ્કાર પહોંચે, અમારા નમસ્કાર તમને પહોંચે. પછી રહસ્ય આપ્યું છે, આત્મતા હોવાથી સમાધિ છે. આ અમારી સમાધિનું કારણ શું? આત્મતા. અમે આત્મામાં મગ્ન છીએ, સ્થિર છીએ. હમણાં અમારે સવારના સ્વાધ્યાયમાં યશોવિજયજીનું જ્ઞાન સાર ઉપર દેવચંદ્રજી મહારાજની જ્ઞાન મંજરી ટીકા ચાલે છે. એક એક 8-8 શ્લોકના અષ્ટક યશોવિજયજીએ જબરજસ્ત રચનાઓ કરી છે બધી. એમાં મગ્નાષ્ટક પછી સ્થિરાષ્ટક ચાલે છે, એટલે એમાં આવે છે કે પેલા આત્માનું પૂર્ણ જ્ઞાન થાય એમાં પછી મગ્નતા થાય, મગ્નતા પછી સ્થિરતા આવે, એમ અહીંયા કૃપાળુદેવ લખે છે કે આત્મતા હોવાથી સમાધિ છે, આ આત્મભાવમાં અમારી સ્થિરતા છે, મગ્નતા છે, એટલે સમાધિ છે. ભલે ને ઉદયનું કામ કર્યા કરે, અમે માત્ર જાણીએ છીએ એટલું જ નહીં, એની સાથે મગ્નતા પણ છે અને એની સાથે સ્થિરતા પણ છે. માત્ર જ્ઞાન છે ને જ્ઞાનની અવસ્થા પણ ચંચળ છે એવું નથી. જાણપણ તો ઘણી વાર આપણને હોય, પણ પ્રસંગ આવે તો ક્યાંય ખોવાઈ જાય જાણપણ, હાજર ન થાય. તો કે છે અમારી સમાધિનું કારણ એ છે કે એ જ્ઞાન એક સમય માત્ર પણ એ અજ્ઞાનપણાને પામતું નથી. આ સ્થિર અષ્ટક અવસ્થા છે એમની, મગ્ન અવસ્થા છે. અમે પૂર્ણ કામપણા વિશે લખ્યું હતું પત્ર 360, આપણે ગયા વખતે આ પત્ર લીધો હતો કે જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે. અમે પૂર્ણ કામપણે લખ્યું હતું તો કે એ એવા આશયથી લખ્યું હતું, આશય બતાવે છે. પૂર્ણ કામપણું જે લખ્યું છે તો એ આશય કે જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશનું છે તે પ્રમાણે શબ્દાદિ વ્યવહારિક પદાર્થને વિશેથી નિષ્પૃહપણું વર્તે છે. જો પૂર્ણ કામરૂપ અમે થયા છીએ, પરિતૃપ્તપણું છે અને પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે એમ કૃપાળુદેવે લખ્યું હતું. આ જીવ તો અનેક પ્રકારના શાસ્ત્રો વાંચીને બેઠો છે એટલે એમ કે કેમ સર્વજ્ઞતા આવી જાય, પણ પૂર્ણ કામપણું છે એટલે સર્વજ્ઞતા છે એનો આશય શું? તો કે જે પ્રકારે જ્ઞાનનું પ્રકાશવું છે એટલે જેવી જેવી અમારી સમજણ છે, જેવા પ્રકારનું જ્ઞાન અમને વર્તે છે તે પ્રમાણે શબ્દાદિ વ્યવહારિક પદાર્થને વિશેથી નિષ્પૃહપણું વર્તે છે. જેવું જ્ઞાનથી અમે જાણીએ છીએ વસ્તુના સ્વરૂપને, પદાર્થના સ્વરૂપને, લોકના સ્વરૂપને, આ જગતને અને આ જીવને જે જાણીએ છીએ, અમારા જાણપણાના આધાર ઉપર જ જેવી અમારી સમજણ છે તેવું જ શબ્દાદિ વ્યવહાર, શબ્દાદિ એટલે શબ્દ વર્ણ ગંધ રસ અને સ્પર્શ, પાંચે ઇન્દ્રિયો, એને શબ્દાદિ શબ્દમાં પાંચે ઇન્દ્રિયોનો વિષય કહીએ, શબ્દાદિ પાંચે, અને વ્યવહારિક પદાર્થ જગતના તમામ જે કાંઈ સંજ્ઞા સંયોગના આરંભના સમારંભના આ બધા પદાર્થો વિશેથી નિષ્પૃહપણું વર્તે છે. જેવું અમે સમજીએ છીએ, જેવી અમારી સમજણ છે, જેવું અમારું જાણપણું છે, તેવી જ પ્રકારનું અમારું નિષ્પૃહપણું છે. એ ઇન્દ્રિયોથી પણ છે અને પદાર્થથી પણ છે, એમાં ક્યાંય વિસંવાદ નથી. અમારું જાણપણું કાંઈ જુદું અને વર્તના જુદી, અમારી સમજણ જુદી અને અમારું ચારિત્ર જુદું, એવું ખરું? તો કે છે જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશવું છે, પ્રત્યેક સમયે જે પ્રકારે જ્ઞાન પ્રકાશે છે અમારું, એ જ પ્રકારે અમારું શબ્દાદિક વિષયો પ્રત્યેનું અમારું વ્યવહાર નિષ્પૃહપણું છે. નિષ્પૃહપણું સેજ માત્ર પણ સ્પૃહા છે નહીં, કોઈ નહીં. એ શબ્દાદિ એટલે ઇન્દ્રિયોના વિષયો અને વ્યવહારાદિક પદાર્થ આ જગતની અંદર વ્યવહાર ચલાવવા માટેના જે કંઈ સંઘ પ્રસંગના પ્રકાર છે આરંભ સમાનના, આ બધા પદાર્થો વ્યવહારક, આ બધા પ્રત્યે અમારું નિષ્પૃહપણું વર્તે છે. એટલે એમની સમજ અને એમનો વ્યવહારમાં એકાકાર છે. જ્ઞાનીનું જ્ઞાન અને ચારિત્રની અભેદતા, એકતા, અવિરોધ છે. જેવું સમજીએ છીએ તેવી જ પ્રકારનું અમારા ભાવનું પરિણમન છે. નિષ્પૃહતા આ પોતાની પરિણમનની સ્થિતિ કેવી પરિણતિ છે, કોઈ પદાર્થ વૃત્તિએ તમારી પરિણતિ કેવી છે, તો નિષ્પૃહ. કયા આધારે? તો અમે સમજીએ છીએ કે અસાર છે, તો જેવી અમારી સમજ છે એવો જ એના પ્રત્યેનો અમારો પ્રતિભાવ છે. અવર સ્ટેટ ઓફ માઇન્ડ, અમારી મનની સ્થિતિ એ પદાર્થ પ્રત્યે એના પ્રત્યે કેવી છે, તો જેવી અમારું જ્ઞાનનું પ્રકાશવું છે, જેવી અમારી સમજણ, જેવું જાણપણું વર્તે છે પદાર્થના સ્વરૂપને, અને જ્ઞાનીનું જાણપણું તત્વથી હોય છે. તત્વની દ્રષ્ટિએ જેવું જગત જ્ઞાનીઓએ આ તત્વથી જગતને જોયું, તે જ પ્રકારે જ્ઞાની જગતમાં રહે છે. અહીંયા એ બેનો જે સમન્વય બતાવ્યો છે, અદભુત બતાવ્યો છે. અને જીવનની અંદર આપણને જે મુશ્કેલી પડે છે એ જીવનમાં આપણે ત્યાં કન્સિસ્ટન્સી એ ઓછી હોય છે, સંગતિ ઓછી અને વિસંગતતા વધારે. સમજણ કંઈક અને વ્યવહાર કંઈક, જાણીએ કંઈ કરીએ કંઈ, કારણ કે મૂળ જાણપણું જ ખોટું છે. મૂળ જાણપણું ખોટું છે એટલે એ ફોર્સ આપે નહીં આપણને. અને ઘણી વાર આપણે કહીએ કે સમજતો તો નામ ન કરી શકે, એનું સમજણપણાનો આધાર ખોટો હતો. ઘણી વાર કોઈ ઘણા આપણે સારા સારા સૂત્રો જાણીએ, એ સૂત્રોના આધાર ઉપર કંઈ આપણને એટલી સત્યનો બોધ ન થયો, જ્યાં સુધી જ્ઞાની પુરુષ અને સત્પુરુષ દ્વારા એ વસ્તુ ન મળે. જેમ કોઈ કહે કે દેહ અને આત્મા જુદા છે, તો તારું જાણપણું તો ઘણું સરસ છે, તો હાઈવો એ શું કરે છે? તો કે એનું જાણપણું તો છાપાના આધારે છે. કૃપાળુ દેવે મૂળ માર્ગની અંદર આ રહસ્ય આપ્યું છે. આ જગતની મહાન સાયકોલોજી છે. આ શ્રીમદ રાજચંદ્ર જેવો તો મનોવિજ્ઞાન માટેનો કોઈ આવો વૈજ્ઞાનિક શોધવો મુશ્કેલ છે. કે છે દેહાદીથી ભિન્ન આત્મા રે, એમ જાણે સદગુરુ ઉપદેશથી છે. કહ્યું તેમ જ્ઞાન તેનું નામ ખાસ. ભાઈ જ્ઞાન તો એને કહેવાય કે જ્ઞાન આપનાર જે છે એ જ્ઞાનને બરાબર આત્મસાત કરેલું છે, એની પાસેથી તને મળ્યું છે, તો એ તને તારામાં સત્તા રૂપે આવીને રહેશે, સામર્થ્ય રૂપે આવીને રહેશે. બાકી તો ઘણું સમજીને રહ્યો તું કે અરે અરે આ જગતમાં કાંઈ હારા વાત નથી, તો બહુ સરસ જાણસ તું, પણ છતાં એક હાવેણીનું ભોથું પણ તું છોડી શકે એમ નથી. આ હારા વાત નથી એ તારું જાણપણું, અને એક સળી પણ છૂટે નહીં એ પણ તારું વર્તન. આટલી બધી વિસંગતિ કેમ? એનું કારણ છે તો કે અમે શું નથી જાણતા? હા તો જાણસ, પણ એ મિથ્યા જ છે. જે જાણપણું છે પણ મિથ્યા છે, કારણ કે એ મિથ્યામાંથી આવ્યું છે. એનો સ્રોત છે, એનું મૂળ છે એ સત નથી. એટલે કૃપાળુ દેવે સરસ વાક્ય મૂકી દીધું, સત બતાવનાર સત. સત સર્વત્ર છે, સત સરળ છે, સત સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. બોલો તે સાહેબ શું મુશ્કેલી હવે? જો સર્વત્ર એની પ્રાપ્તિ હોય તો અમે ઘરે બેઠા સત નહીં મળે અમને? સર્વત્રમાં મારું ઘર આવે કે ન આવે? તો કે બધી વાત સાચી. પછી એક શબ્દ મૂકો, પણ સતને બતાવનાર સત જોઈએ, કારણ અસતમાં સત હોતું નથી. અસતમાં સત હોતું નથી. આ વિતરાગનું વચન છે, એમાંથી જે મને સામર્થ્ય મળશે. અને આ કોઈ શામજીભાઈ માઉજીભાઈએ મને કીધું છે એટલે હું જાણું છું, એમાંથી મને સામર્થ્ય મળે. આ બેમાં ફરક કે નહીં? એવી રીતે આપણે ભ્રમણામાં છીએ કે હું ઘણું જાણું છું. ઉપદેશ દેવો હોય ને તો લોકોને આપણે ખરખરામાં જાય ત્યારે બધું સાંભળીએ છીએ. જ્ઞાની પાછો હટી જાય કે આને હું ક્યાં ધર્મ માંગલી ખંભડાવા આવ્યો, આ તો અમારું મોત સુધારી દઈએ એમ છે, આમ તો બગાડે. મુશ્કેલી છે જીવને આ બધો બોધ કે જાણકારી છે એ પણ મિથ્યા છે. તમે એમ કહો કે આવું બધું જાણે છે, સતની વાત કરે છે, સદાચારની વાત કરે છે, આ કરે, આ બધું ખોટું. આ બધું ખોટું, કારણ કે એનો સ્રોત ખોટો છે. એને સત બતાવનાર પણ સત જોઈએ ભાઈ, નિયમ આ છે. અસતમાં સત હોતું નથી. જોઈએ દીવાથી દીવો પ્રગટે, આ તો જગતનો ન્યાય છે. માર્ગને આલોકિત કરેલો માર્ગને પ્રકાશી શકે. સ્વયં જે અજ્ઞાનમાં તિમિરની અંદર જે અથડાય છે, શંકામાં રોકાયો છે, ગડકા ખાતો હોય, એ અન્યને સહારો શું આપી શકે? એના શબ્દો છે, પણ એ શબ્દોમાં જ્યોત ક્યાંથી પ્રગટાવવી? જ્યોત પ્રગટાવવી કેવી રીતે? અને જ્યાં સુધી એમાં સામર્થ્ય ન પ્રગટે ત્યાં સુધી શબ્દો આના જીવનનો આધાર કેવી રીતે બની શકે? એટલે આપણે કહીએ છીએ કે વચનામૃતના એક એક વચનની જે તાકાત છે એ બીજા ભલે ને ગમે એટલા પ્રકારના આથી ઊંચા શબ્દોવાળા પુસ્તકો લઈને બેસી જઈએ, પણ આર્ય પુરુષોએ, ગીતાર્થ પુરુષોએ પોતાની અનુભવના સામર્થ્યનો નિચોડ કરીને જે વાણીને વહાવી છે, જેમાં આત્માના સ્પંદનો અંદર મૂક્યા છે, જેમણે ચેતના જેની જળહળી રહી છે જેના શબ્દે શબ્દની અંદર, એની અંદરથી જે માર્ગ મળશે, ચેતના મળશે, જે સ્ફૂર્ણા મળશે, જે પ્રેરણા મળશે, જે સ્પંદના મળશે, એ બાકી ક્યાંથી મળે? કેટલા કેટલા સાહિત્યકારો છે બડબડ બડબડ બકવાસ કરતા જોઈ ધર્મના નામે, આત્મામ ને ચેતનામ ને, એક કલાક બોલે એમાં 10 પ્રકારની વાત વિરોધાભાસી હોય, બધી લાગે સરસ, ડાયરો સરસ લાગે, 3 કલાકનો ડાયરો હોય તમને એમ લાગે વાહ ઘણી ધર્મની વાત કરી, અરે એના ધર્મની અંદર શું વાત હતી? આ બધા લૌકિક જેને કહીને દાખલા બધા દેવાના છે ને, ઓઠા દીધા છે, નાનું આમ થયું ને આમ થયું, ઓહો આયલા કરે, મજા આવે જરા, મનોરંજન છે એ વાત જુદી છે, એ શબ્દોનો વ્યાપાર એ વાત જુદી છે, અને સત્યનો બોધ એ વાત જુદી છે, સત્યની પ્રરૂપણા એ વાત જુદી છે. એટલે જ ઘણા ઘણા સારા વ્યાખ્યાનો આપણે સાંભળીએ છીએ, પણ એ વ્યાખ્યાનો આધ્યાત્મિક તાસીર પરિવર્તન કરી શકતા નથી, તાસીર ન બદલાવી શકે, કારણ કે એમાં એ સામર્થ્ય નથી. ચૈતન્યનું સામર્થ્ય તો જોઈને ભાઈ, એ ઘૂંટાઈને આવવું જોઈએ અંદર. ઉપદેશકારની વાતમાં પણ એ ઉપદેશ ચિંતનના અંદર લસોટાઈ ગયેલો હોવો જોઈએ, એ ચિંતનની પરિપક્વતામાંથી નીકળેલો શબ્દ છે, નમાલો નથી શબ્દ. સામર્થ્ય છે, ચૈતન્યનો છે, ચિંતનનો છે, મનન અને ચિંતન. અધ્યયન કરવાથી તો પાંડિત્ય વધશે, પ્રજ્ઞા નહીં જાગે, પ્રજ્ઞા સ્વાધ્યાયથી જાગે. મેં 50 પુસ્તક વાંચ્યા, 100 વાંચ્યા, 200 વાંચ્યા, 8 કલાક વાંચ્યું, 10 કલાક વાંચ્યું, એ અધ્યયન છે, ઇટ ઇઝ લેસન. એમાં સ્વ ક્યાં છે? સ્વાધ્યાયમાં સ્વ છે કે હું જે વાંચું છું એમાં સ્વને શોધું છું, જે વાંચું છે એમાં તર્ક દ્રષ્ટિ આત્મા તરફ જાય છે, સ્વરૂપ તરફ જાય છે, કે સ્વરૂપની પ્રાપ્તિ છે કે નહીં, કેનારના સ્વરૂપની શું અવસ્થા છે. તો વાંચવામાં પણ સ્વરૂપનું અનુસંધાન, સાંભળવામાં પણ સ્વરૂપનું અનુસંધાન, કહેવામાં પણ સ્વરૂપનું અનુસંધાન, આ સ્વ છે, સ્વાધ્યાય છે, અધ્યયનથી પંડિત થવાય છે. ઘણા ઘણા શાસ્ત્રો, ઘણા રેફરન્સ, ઘણું કીએ પંડિત થયો છે, 8-8, 10-10 કલાકનો અભ્યાસ, 12 વર્ષ 15 વર્ષ 25 વર્ષ કેટલો અભ્યાસ કર્યો છે, કેટલા પુસ્તકો જગતના જોઈ ગયો છે, દુનિયાની બધી ભાષાના જે કઈ ફિલોસોફર છે બધાને વાંચી લેખા, અને છાપાની દર વખતે જે કઈ લખતો હોય તેની અંદર લેખા જ કરે, લેખા જ કરે, તો આપણને એમ લાગે વર્લ્ડના ઓથોરિટી આ લેખા કરે. આજે આની આપ્યું, ઓલા આમ કીધું, ફ્રાન્સના એક વૈજ્ઞાનિક આમ કીધું, ઓલા એક ફિલોસોફર આ કીધું, ચાઇના વાળા આ કીધું, રશિયા વાળા આ કીધું, આ બધાએ કીધું. પાછું એ તો હતો ત્યાં ત્યાં, પાછું એને જયારે મળો ત્યારે એવો રેવો કોરો ને કોરો ધાડક ધાકડે જેવો. આપણને એમ થાય કે આને વાંચ્યા પછી આપણને એમ કે આ તો કેવો ઋષિ પુરુષ છે, દુનિયાભરના ઋષિઓની આટલી વાત કરનારો, એ તો એવો ને એવો હોય. કારણ શું? તો કે ભાઈ એને અધ્યયન કર્યું છે, અધ્યયનથી પાંડિત્ય વધે છે, પાંડિત્ય આવશે, પ્રજ્ઞા જાગશે નહીં. સ્વાધ્યાયથી પ્રજ્ઞા જાગે છે, સત્સંગથી પ્રજ્ઞાનું જાગરણ થાય છે, મનન ચિંતન નિધિધ્યાસન અનુપ્રેક્ષા. એટલે જૈન યોગ જેવા યોગ કે જેમાં પ્રજ્ઞાને જગાવે, સંપ્રજ્ઞાત, એ અસંપ્રજ્ઞાત યોગ ને સંપ્રજ્ઞાત યોગ, આખું હરિભદ્ર સૂર્ય એ પતંજલિના શાસ્ત્રોની સાથોસાથ પેરેલલ પરમાર્થ વિષયક યોગ માર્ગ આખો જૈનનો કેવો છે એ આગમનો નિચોડ કરીને યોગ દ્રષ્ટિ સમુચયની અંદર હરિભદ્ર આચાર્યએ જબરજસ્ત મૂકી દીધો અને યશો વિજયજીએ એના ઉપરની બધી રચનાઓ શરૂ કરી. હજી 350 વર્ષ થયા. આ બધા સમર્થ પુરુષો સમયે સમયે સમાજને જ્યાંથી એનું અનુસંધાન તૂટી ગયું હોય ત્યાં એ વિષય વિશેષને લઈને અનુસંધાન કરાવે. આને કહેવાય યુગાચાર્ય. આવા યુગ પુરુષો હોય છે. આનાથી શાસન અનંતકાળ સુધી શાશ્વતું ચાલે છે. જૈનમ જયતિ શાસનમ, શાસન અમારું ચાલે. મહાવીરના સમયમાં મહાવીરે વાત કીધી, 1000 વર્ષ પછી કોઈ વિષય બદલાયો, વાતાવરણ બદલાયું, અનુસંધાન તૂટ્યું તો કોઈ એવો સમર્થ આચાર્ય આવ્યો, એને એ વાત લઈને ફરી પાછા આત્મા સાથે લોકોને જોડ્યા. એ જોડ્યા પછી ફરી એની અંદર કાળબળે કંઈ ને કંઈ થયું તો ફરી પાછો કોઈ 500 વર્ષે બીજા આચાર્ય જાયગા અને ફરી એને કોઈ નવું સૂત્ર આપી અને ફરીથી અનુસંધાન મૂળનું કરાવી દીધું. એમ આ કાળે મૂળ માર્ગ વિચ્છેદ થઈ ગયો વિતરાગનો. અરે વાત બધી એમને ઉભી રહી, માળખા એમને એમ રહી ગયા, બહારની વ્યવસ્થા બધી એમને એમ રહી ગઈ. આત્મા વયો ગયો ધર્મનો, અનુસંધાન વયું ગયો ચૈતન્ય સાથેનો. કૃપાળુ દેવ જેવી કોઈ હસ્તી આવીને ફરીથી અનુસંધાન કરાવી દીધું. મૂળ માર્ગ શું છે, આત્મસિદ્ધિનો માર્ગ શું છે. આવું તો જ્ઞાનીઓનું અદભુત સામર્થ્ય છે. અને આ થાય છે આ પ્રજ્ઞા જાગૃત કરના. આ પ્રાજ્ઞ પુરુષો છે, આ પંડિતો નથી. પંડિતોથી મોક્ષ માર્ગ કંડારાતો નથી, પ્રાજ્ઞ પુરુષોથી મોક્ષ માર્ગની જ્યોતિ પ્રગટે છે. અહીંયા કહે છે કે જ્ઞાનનું પ્રકાશવું છે. જુઓ એની બરોબર સંવાદી પણ સમજી લેવાનું કે જે પ્રકારે જ્ઞાનનું પ્રકાશવુંપણું છે તે પ્રમાણે શબ્દાદિ વ્યવહારિક પદાર્થને વિશેથી નિસ્પૃહપણું વર્તે છે. જેવી સમજણ છે એવું જ આપણું સ્પૃહ અને નિસ્પૃહપણું આપણું સંસારના પદાર્થો પ્રત્યે છે, એવું ખરું? આપણું જ્ઞાનનું જે કંઈ યત્કિંચિત થશે પ્રકાશવું થાય છે તે જ પ્રકારે છે, એવું ખરું? તો કે ના, ભેદ છે, અંતર પડે છે. માનીએ છીએ કંઈ, કરીએ છીએ કંઈ, કાં તો અહીંયા અશ્રદ્ધા છે અને કંઈ આ નબળાઈ છે, પણ કંઈક તો છે ને, એનો ડિફરન્સ તો છે ને. હવે પછી આ ખોટું આ બધું પછી નક્કી કરશું, પણ જે આ જ્ઞાનીની સ્થિતિ છે અંતરબાહ્ય સરખી, હર પરિસ્થિતિમાં સરખી. કૃપાળુ દેવ કે છે એને એમ કહ્યું છે પૂર્ણ કામ પણ, અને એને કહ્યું છે સર્વજ્ઞતા. જેવું જ્ઞાન એવો વ્યવહાર. શબ્દાદિ વ્યવહારિક પદાર્થને વિશેથી નિસ્પૃહપણે વર્તે છે, આત્મસુખે કરી પરિતૃપ્તપણું વર્તે છે. સિચ્યુએશન નંબર 2, આત્મસુખે કરીને પરિતૃપ્તપણું વર્તે છે. અમને પરિતૃપ્તપણું એટલું બધું છે કે સંસારના તમામ પદાર્થો પ્રત્યે શબ્દાદિક અને વ્યવહારિક બધા પ્રત્યે નિષ્પૃહપણું વર્તે છે. તો આટલા નિષ્પૃહ થયા છો તો હવે સુખી કેથી થશો? કઈ 5-5 વસ્તુ આપણી પાસે હોવી તો જોઈને. તો કે ના, આત્મસુખે કરીને પરિતૃપ્તપણું વર્તે છે. અરે અમારી પરિતૃપ્તતાનો આધાર તો આત્મસુખ છે, અને આ અમારા જ્ઞાનનું પ્રકાશવું છે. આ અમારા જ્ઞાનનું પ્રકાશવું છે કે હું જ પોતે સ્વયં સુખનું અનંત ધામ છું. મારા સુખની પરિપૂર્ણતા મારામાં જ, મારા સ્વરૂપની પ્રાપ્તિમાં જ, એની રમણતામાં જ રહેલી છે. જગતના અન્ય પદાર્થો સર્વ પર છે, મારાથી ભિન્ન છે. આવી અભેદ દશા મારી છે, કોઈ પદાર્થ મારામાં પ્રવેશી શકતો નથી. ભોગથી ઉપભોગથી કોઈ પદાર્થ મારામાં પ્રવેશી શકતો, આવી જેની અભેદ દશા છે. કૃપાળુ દેવે લખ્યું કે અભેદ દશા આવ્યા વિના જે આ જગતની રચના જોવાને ઈચ્છે છે તે બંધાય છે. આવી આત્માની અભેદ દશા આવે. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ આ અભેદ દશા પોતાના સ્વરૂપને. તો આત્મ સુખે કરી પરિતૃપ્તપણું વર્તે છે અમને. સૌભાગને આ દશાઓ સમજાવે છે. મુંબઈમાં બેઠા પેઢીની અંદરથી લખાતો પત્ર અને અદભુત દશાઓ પૂર્ણતાને બતાવે છે. અને સૌભાગને એક એક વસ્તુના આવા રહસ્ય સમજાવે છે. ઓલા સાયલામાં બેઠા એ દુકાને બેઠા જ બિગાડા. એકને ધમધમતો વેપાર છે અને એકને ગ્રાહકને ગોતવા જવા પડે છે. એને એનો ઉકળાટ છે અને ઓને ઉપાધિનો ઉકળાટ છે. અને છતાં એ કે છે અહીંયા સમાધિ છે. આ કે કાંઈ નથી ઉપાધિ, તો અહીંયા ઉપાધિ છે. બાહ્યની અંદર સ્થિતિને સમજવા માટે તો અદભુત આ એક યોગ છે. શ્રી રાજ અને શ્રી સૌભાગ આખું અધ્યાત્મ આમ જુઓ તો નીતરી રહ્યું છે. અન્ય સુખની જે ઈચ્છા નહીં થવી તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. ફરીથી જો એક એક વાક્ય જો સમજાય, પકડાય, એના અર્થમાં જવાની ક્ષમતા જાગે, ચિંતનની ધારા ચાલે, ખૂબ મળી જાય. ઘણા ઘણા ગ્રંથોના અધ્યયનમાંથી જે ન મળે એ સ્વાધ્યાયમાંથી મળશે. અન્ય સુખની જે ઈચ્છા નહીં થવી તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. સાહેબ, પૂર્ણ જ્ઞાન કેને કેવું? પૂર્ણ જ્ઞાન કેને કેવું? આની વળી ડેફિનેશન શું? કેટલું વાંચવું? બધા નહીં જાણવા, બધા નિક્ષેપ જાણવા, બધા શાસ્ત્રો જાણી લેવા, બધા પ્રમાણો જાણી લેવા, શ્રુત જ્ઞાનનો 14 પૂર્વ જાણી લેવા, દ્વાદસાંગીનો અભ્યાસ કરી લેવો, બધા અંગ ઉપાંગ કંઠસ્થ કરી લેવા, બધી જ પરીક્ષાઓ આપી દેવી, બધા જ પેપરો લખવા અને એની અંદર 100% માર્ક્સ મળે, શું કરવું? પૂર્ણ જ્ઞાન એનું લક્ષણ અમને એ લક્ષણ જાણીએ, લક્ષણથી જ લક્ષ્ય પકડાય. એ આ એક જૈન દર્શનનો બીજો એક મહત્વનો આખું ચાવી છે. આ બધી કે જે અદ્રશ્ય છે, અરૂપી છે, અમૂર્ત છે, તો એવું બધું કેમ જણાય? તો કે એના લક્ષણો હોય. કોઈ પણ પદાર્થ લક્ષણ વિનાનો ન હોય. એ પદાર્થ દ્રશ્ય હોય કે અદ્રશ્ય હોય, રૂપી હોય કે અરૂપી હોય, પણ લક્ષણ હોય. લક્ષણથી પકડાય આત્મા, લક્ષણથી પકડાય ધર્માસ્તિકાય, લક્ષણથી પકડાય આકાશ, લક્ષણથી પકડાય. આ બધા ન્યાય છે, બધા વસ્તુને સમજવાના, કે લક્ષણથી લક્ષ્ય પકડાય. પૂર્ણ જ્ઞાનનું લક્ષણ શું? આ તમે સર્વજ્ઞતા સીધી લખી નાખી. અને અમે સર્વજ્ઞતા એટલે તો સમજીને બેઠા છે કે ઓહો, 3 કાળ, 3 લોક, 14 રાજલોક, બધા દ્રવ્યો, બધી પર્યાય, આ તે કંઈક માંડે. અને એનું ભાષણ 1/2 કલાક જ પૂરું ન થાય પાછું એ સર્વજ્ઞતાનું. તો અહીંયા એક જ કીધું, અન્ય સુખની જે ઈચ્છા, અન્ય સુખની જે ઈચ્છા નહીં થવી તે પૂર્ણ જ્ઞાન બોલતા. જે દિવસે અન્ય સુખની ઈચ્છા સમાપ્ત થઈ જાય, હવે અન્ય સુખ ક્યાંથી શરૂ કરવું? આત્મસુખમાં તો પરિતૃપ્તપણું છે, એટલે અન્ય ક્યાંથી શરૂ કરવું? આત્મા સિવાયનું બધું અન્ય. આત્મસુખે કરીને પરિતૃપ્તપણું છે, અને પરિતૃપ્તપણું છે આત્મસુખે કરીને, એટલે હવે અન્ય સુખની ઈચ્છા છે નહીં. અને અન્ય સુખની ઈચ્છાથી ન થવી એને અમે પૂર્ણ જ્ઞાન કહીએ છીએ. એટલે અમે કહ્યું કે પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે. આ સર્વજ્ઞતા એને મતલબ કે અમારું પૂર્ણ જ્ઞાન છે. આત્માના સુખથી પરિતૃપ્તપણું વર્તે છે. તો અન્ય સુખ કયું? તો આત્મા સિવાયનું જે કંઈ છે તે બધું અન્ય. આ તો પોતાના આત્મા સિવાયનું જે કંઈ છે એ સંગમાં રહ્યું હોય, એક જ પ્રદેશે હોય, એક જ ક્ષેત્રે હોય, તો પણ અન્ય છે. આત્મા સિવાયનું બધું અન્ય. અને આત્માથી સૌ હીન એમ કૃપાળુ દેવે ત્યાં આપી દીધું. આ અન્ય સુખની ઈચ્છામાં આત્મસિદ્ધિમાં કે આત્માથી સૌ હીન, અહીંયા તો પતી ગયું, શ્રેષ્ઠ વસ્તુની પ્રાપ્તિ થઈ ગઈ હોય, સરસ એવા રત્નોના હીરાના સાચા આવા દાગીના હોય, પછી આપણે બનાવટી ઇમિડિયેટ મોતીને કોણ જુએ નજર સામે, મૂકને લપ મારે કાંઈ કામ નથી, આવું પરિતૃપ્તપણું વર્તે છે. અન્ય સુખની જે ઈચ્છા નહીં થવી તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. તો જેટલી ઓછી થાય એટલા પ્રમાણમાં જ્ઞાન ઓછું. અહીંયા એમણે પૂર્ણ કામપણું એ સર્વજ્ઞતા આનો આશય સમજાવ્યો છે. જો એક વાક્ય પકડી લીધું હોત પત્રાંક 360 ઉપરનું કે જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે, તો અનેક પ્રકારના વાદ વિવાદ આ પંડિતો ઉભા કરી દે, ત્યાં લખનારો જ્ઞાની જેમ કહી દે.